એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો વિશ્લેષણ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે કવિતાની એક એવી ગલીમાં એમ કહીએ તો સફર કરવાના છીએ જ્યાં પ્રકૃતિ અને માનવીય ભાવનાઓ જાણે એકબીજામાં ઓગળી જતા લાગે.
હા, ક્યારેક એમ લાગે કે પવન આપણને ચૂમી રહ્યો છે, ક્યારેક ફૂલો હસી રહ્યા છે,
અને ક્યારેક તો નદી પણ રડતી હોય એવું લાગે. પણ આ બધું શું છે? કવિની કલ્પનાની કમાલ છે કે પછી લાગણીના આવેશમાં થયેલો કોઈ ભ્રમ?
બરાબર. આ જ સવાલની આસપાસ ગુજરાતી વિવેચનમાં એક લાંબી અને હું કહીશ કે બહુ રસપ્રદ ચર્ચા ચાલી છે,
અને એના કેન્દ્રમાં છે ભોગીલાલ સાંડેસરાનો પેલો લેખ ઉર્મિજન્ય ભાવાભાસ, કાવ્યદોષ કે ગુણ.
એમના પુસ્તક કાવ્ય વિવેચનમાં છે જે 1949માં પ્રગટ થયો હતો.
હા, અને આપણે આજે એ જ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરવાના છીએ.
તો શરૂઆત ક્યાંથી થઈ આ બધાની?
ખરેખર તો આ ચર્ચા પશ્ચિમના વિવેચનમાંથી આવી છે. મૂળ મુદ્દો ઉઠાવ્યો હતો અંગ્રેજ વિવેચક જ્હોન રસ્કિને. એમણે આ પ્રકારના આરોપણને પેથેટિક ફોલેસી એવું નામ આપ્યું, પેથેટિક ફેલેસી, અને એમણે એને વખોડ્યું હતું, ખરું ને?
હા, એમનું માનવું હતું કે જ્યારે કવિ બહુ ભાવુક થઈ જાય, ખાસ કરીને દુઃખ કે આવેશમાં, ત્યારે એ પ્રકૃતિને પણ પોતાના જેવી જ લાગણી અનુભવતી બતાવે છે. રસ્કિનના મતે આ એક ભ્રમ છે.
ભ્રમ એટલે કવિની નબળાઈ?
હા, એમના શબ્દોમાં કહીએ તો કવિની માનસિક નબળાઈની નિશાની. એમણે લખ્યું છે, ઇટ ઇઝ ઓલવેઝ ધ સાઇન ઓફ અ મોર્બિડ સ્ટેટ ઓફ માઇન્ડ એન્ડ કમ્પેરેટિવલી ઓફ અ વીક વન. એટલે કે મનની વિકૃત અને સરખામણીમાં નબળી અવસ્થાની નિશાની.
એટલે રસ્કિન તો બહુ કડક હતા આ મામલે. જાણે કવિ પોતાની લાગણીઓ પર કાબુ જ નથી રાખી શકતો અને પ્રકૃતિ પર ઠાલવી દે છે.
હા, પણ શું વાત આટલી સીધી સાદી છે? શું દરેક વખતે જ્યારે કવિ નિર્જીવમાં જીવ પૂરે એ દોષ જ ગણાય?
અહીં જ ભોગીલાલ સાંડેસરાની ચર્ચા મહત્વની બને છે, નહીં?
બિલકુલ. સાંડેસરા આપણને યાદ અપાવે છે કે રસ્કિને જ્યારે આ કહ્યું ત્યારે કદાચ એ કવિની અત્યંત તીવ્ર, ક્યારેક વિકારગ્રસ્ત મનોસ્થિતિના સંદર્ભમાં જ વાત કરી રહ્યા હતા. સાંડેસરા પૂછે છે કે શું દરેક આરોપણ આવી મોર્બિડ સ્ટેટમાંથી જ જન્મે છે?
તો પહેલા એ સ્પષ્ટ કરીએ કે આ ઉર્મિજન્ય ભાવાભાસ એટલે શું. સાવ સાદા શબ્દોમાં,
જ્યારે કવિ પ્રકૃતિના તત્વો હોય કે પછી કોઈ નિર્જીવ વસ્તુ, એનું વર્ણન માનવીય ગુણો કે ભાવોનો ઉપયોગ કરીને કરે.
સાંડેસરાએ ઉદાહરણો આપ્યા છે, જેમ કે પેલું પવનવાળું.
હા, આવે સમીર મૃદુ રમ્ય ઉષા મુખેથી, તે ચૂમતો તુજ કપોલ પૂરે સુખેથી. અહીં સમીર એટલે કે પવનને ચૂમતો કયો છે.
અને સૂર્યના તેજ માટે હાસ્ય કરવું, રવિનું તેજ જો સહુ ઠારે, રેલી રહ્યું કરતું હાસ.
બરાબર. અને પેલું પાટણવાળું પણ યાદ છે, અહીંયા પાટણ જૂનું, અહીં આ લાંબુ સૂતું, જાણે શહેર સૂઈ ગયું હોય.
હા હા, આ બધામાં અચેતન પર ચેતનના ધર્મોનું આરોપણ થયું છે.
આ જ છે પથેટિક ફેલસી. પણ સાંડેસરા ભારપૂર્વક કહે છે કે રસ્કિનની ટીકા મુખ્યત્વે ક્યારે લાગુ પડે? જ્યારે કવિ પોતાની તીવ્ર, અંગત અને ઘણીવાર નકારાત્મક લાગણીના આવેશમાં હોય ત્યારે.
પણ કવિતામાં તો આવા આરોપણના બીજા ઘણા ઉદ્દેશો હોઈ શકે ને?
ચોક્કસ. અને અહીં જ વાત રસપ્રદ બને છે, ખબર છે? સાંડેસરા આ મુદ્દો છેડે એના દાયકાઓ પહેલા, લગભગ 35-40 વર્ષ અગાઉ આપણા ગુજરાતી સાહિત્યમાં આ વિષય પર જબરદસ્ત ચર્ચા થઈ ચૂકી હતી.
એમ કોની કોની વચ્ચે?
મણિભાઈ દ્વિવેદી, આનંદ શંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ અને ખાસ કરીને નરસિંહરાવ દિવેટિયા, આ બધા દિગ્ગજોએ ભાગ લીધો હતો.
નરસિંહરાવ દિવેટિયા, સાંડેસરા એમના કામને બહુ મહત્વ આપે છે, નહીં?
ખૂબ જ. સાંડેસરા કહે છે કે નરસિંહરાવે રસ્કિનના મૂળ વિચારને ગુજરાતી સંદર્ભમાં વધુ વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક સમજાવ્યો. એમણે આ ભાવાભાસના જુદા જુદા પ્રકાર પાડ્યા.
એ પ્રકારો કયા હતા એ સમજવું પડશે, કારણ કે સાંડેસરાની દલીલનો આધાર એ જ લાગે છે.
હા, જરૂર. નરસિંહરાવે મુખ્યત્વે બે ભાગ પાડ્યા, એક આત્મલક્ષી કાવ્યમાં થતું આરોપણ અને બીજું પરલક્ષી કાવ્યમાં થતું આરોપણ.
આત્મલક્ષી એટલે?
આત્મલક્ષી સબ્જેક્ટિવ, એટલે જ્યાં કવિ પોતે પોતાના ભાવના આવેશમાં આવીને પોતાની જ લાગણીઓનો પડઘો પ્રકૃતિમાં જુએ. જેમ કે કવિ દુઃખી હોય તો એને આકાશ પણ રડતું લાગે. રસ્કિનનો મુખ્ય વિરોધ આ પ્રકાર સામે હતો.
અને પરલક્ષી?
ઓબ્જેક્ટિવ. પરલક્ષી કાવ્યમાં કવિ જાણે થોડો બહાર ઊભો રહીને તટસ્થ ભાવે કથા કહેતો હોય. એમાં નરસિંહરાવે પાછી ત્રણ શક્યતાઓ ગણાવી.
કઈ ત્રણ?
પહેલી કે કવિના પાત્રો, જેમ કે નાયક કે નાયિકા, એ લોકો પોતાની લાગણીઓ પ્રકૃતિ પર આરોપે. દાખલા તરીકે વિરહમાં હોય નાયિકા તો એને ચંદ્ર પણ ઉદાસ લાગે.
બરાબર.
બીજી શક્યતા, કવિ પોતે પાત્રોની જે સ્થિતિ હોય એની સાથે સહાનુભૂતિ બતાવવા પ્રકૃતિને પણ એવી જ ભાવદશામાં વર્ણવે, જાણે આખી પ્રકૃતિ પાત્રોના સુખ દુઃખમાં ભાગ લેતી હોય.
અને ત્રીજી?
ત્રીજી, કવિ માનવ જીવનના જે પ્રસંગો વર્ણવતો હોય એને અનુરૂપ પ્રકૃતિના દ્રશ્યોને જાણે પાછળની ભૂમિકા, બેકગ્રાઉન્ડ તરીકે ગોઠવે. જેમ કે યુદ્ધનું વર્ણન હોય તો તોફાની વાતાવરણ બતાવે. આનાથી શું થાય? માનવ અને પ્રકૃતિ વચ્ચે કોઈ ગૂઢ સંબંધ છે એવો આભાસ ઊગો થાય.
વાહ, આ તો ખરેખર બહુ ઝીણવટભર્યું વર્ગીકરણ કહેવાય. તો નરસિંહરાવનું તારણ શું હતું આ બધા પ્રકારો વિશે? બધામાં દોષ ગણાય?
ના ના, એ જ તો મુદ્દો છે. નરસિંહરાવનું સૌથી મહત્વનું તારણ એ હતું કે જેમ કવિતા આત્મલક્ષીમાંથી પરલક્ષી તરફ જાય તેમ આ ભાવોરોપણમાં ફેલસી એટલે કે ભ્રમ કે દોષનું તત્વ ઓછું થતું જાય.
ઓછું થતું જાય એટલે પરલક્ષીમાં દોષ નહીં?
હા, લગભગ નહીંવત. કારણ કે પરલક્ષી પ્રકારોમાં કવિ સભાનપણે કોઈ કલાત્મક હેતુ માટે આ ટેકનિક વાપરી રહ્યો હોય છે. એ પોતાની લાગણીનો ગુલામ નથી હોતો.
અચ્છા, એટલે પરલક્ષી કાવ્યોમાં પાત્રો બોલે કે કવિ વાતાવરણ ચિત્રે, એમાં રસ્કિનવાળો દોષ લાગુ ન પડે. સાંડેસરા આની સાથે સહમત છે?
હા, સાંડેસરા નરસિંહરાવના આ પૃથક્કરણને સ્વીકારે છે અને એને વધુ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે પરલક્ષી કાવ્યમાં કવિ સંપ્રજ્ઞાત હોય છે, મતલબ કે સભાન હોય છે.
એ કોઈ હેતુથી આ પ્રયોગ કરતો હોય છે.
બરાબર, પાત્રાલેખન માટે કે વાતાવરણ બનાવવા માટે. અહીં કદાચ અસંભવ દોષ જેવું કંઈક હોઈ શકે કે વાસ્તવમાં પવન ચૂમે નહીં, પણ એને પેલો ઉર્મિજન્ય ભાવાભાસવાળો દોષ ન કહેવાય. કેમ? કારણ કે કવિની અનિયંત્રિત વિકારગ્રસ્ત ઉર્મિમાંથી નથી જન્મ્યો.
તો પછી ખરી કસોટી તો આત્મલક્ષી કાવ્યમાં જ છે, જ્યાં કવિ પોતાના ભાવો વ્યક્ત કરે છે. ત્યાં ક્યારે દોષ ગણાય અને ક્યારે નહીં, આ થોડું ગૂંચવાડાભર્યું લાગે છે.
અહીં જ સાંડેસરા ચાવીરૂપ મુદ્દો પકડે છે, કવિની માનસિક સ્થિતિ. તેઓ પૂછે છે, શું કવિ પોતાની ઉર્મિનો દાસ બની ગયો છે? ઉર્મિદાસ્યયુક્ત છે? શું એણે પોતાના મન પરનો કાબુ? સાંડેસરા એના માટે ગ્રાહ શબ્દ વાપરે છે.
ગ્રાહ એટલે પકડ?
હા, મન પરની પકડ, નિયંત્રણ. શું એ ગુમાવી દીધું છે? શું એ વિકારવશ થઈને આરોપણ કરી રહ્યો છે? જો આ બધા સવાલોનો જવાબ હા હોય તો જ શુદ્ધ આત્મલક્ષી કાવ્યમાં એ ઉર્મિજન્ય ભાવાભાસ નામનો દોષ ગણાય.
આનું કોઈ ઉદાહરણ ખરું, જ્યાં આત્મલક્ષીમાં દોષ ગણાયો હોય?
સાંડેસરા કવિ નર્મદની પંક્તિઓ ટાંકે છે. કવિ શોકમાં હતા ત્યારે લખેલી, રે નર્મદ અંધારી રાત્ય, તેને મળતી તારી જાત્ય, પડતીને અંધારી ગમે, રડતા રડતા બંને રમે.
અહીં કવિ પોતે દુઃખી છે એટલે રાત પણ રડતી લાગે છે.
બરાબર. સાંડેસરાના મતે આ કવિની પોતાની વિકારગ્રસ્ત મનોદશાનું પ્રકૃતિ પર સીધું આરોપણ છે, માટે અહીં ઉર્મિજન્ય ભાવાભાસ દોષ તરીકે હાજર છે.
સમજાયું. અંગત દુઃખનો પડઘો સીધો પ્રકૃતિ પર પડ્યો. પણ શું આત્મલક્ષી કાવ્યમાં હંમેશા આવું જ હોય? મતલબ કે કવિ સ્વસ્થ મને પ્રકૃતિનું વર્ણન કરે અને એમાં માનવીય ભાવો જુએ તો એ પણ દોષ?
ના, સરસ પ્રશ્ન પૂછ્યો. અને સાંડેસરા આનો જવાબ નામાં આપે છે. આત્મલક્ષી કાવ્યમાં પણ આરોપણ દોષ વગરનો હોઈ શકે છે.
ક્યારે? કેવી રીતે?
જ્યારે ક્રમ ઉલટો હોય, એટલે કે કવિ પોતાની ઉદાસી પ્રકૃતિ પર ઠાલવે એના બદલે સ્વસ્થ ચિત્તે પ્રકૃતિને જુએ, એનું અવલોકન કરે, અને પ્રકૃતિના સૌંદર્ય કે એના સ્વરૂપને કારણે કવિના મનમાં કોઈ ભાવ જાગે.
અચ્છા, પ્રકૃતિને જોઈને ભાવ જાગે.
હા, અને પછી એ જાગેલા ભાવને વ્યક્ત કરવા માટે કવિ માનવધર્મના શબ્દો વાપરે. અહીં પ્રેરણાનો સ્ત્રોત કવિની અંગત વિકારી ઉર્મી નથી, પણ પ્રકૃતિ પોતે છે.
આનું ઉદાહરણ?
સાંડેસરા ફરી પાછા નરસિંહરાવ પાસે જાય છે. એમની કુસુમમાળાની પંક્તિઓ, લઘુ સ્ત્રોત પટે મળી એક રસે, શું અનંત કરેણ કુસુમ હશે, સહુને જહી ધીર સમીર ચૂમે, સ્મિત મંદ રમે કુસુમે કુસુમે.
અહીં કવિ ફૂલોને જોઈને ખુશ થાય છે અને પછી એમને હસતા કે પવનને ચૂમતો કલ્પે છે.
બરાબર. આ આરોપણ કવિના કોઈ અંગત દુઃખ કે વિકારનું પરિણામ નથી. આ તો પ્રકૃતિના દર્શનથી જન્મેલા આનંદની અભિવ્યક્તિ છે. જાણે કે પ્રકૃતિએ પોતાનો ભાવ કવિના હૃદયમાં રેડ્યો હોય.
આ ભેદ ખરેખર સૂક્ષ્મ છે, પણ બહુ મહત્વનો. નરસિંહ રાવે આને સરસ રીતે સમજાવ્યો હશે, નહીં?
હા, નરસિંહ રાવે આને વોર્ડ્સવર્થના ડેફિડિલ્સ કાવ્યના સંદર્ભમાં સમજાવતા કહ્યું હતું કે અહીં પ્રકૃતિ પોતાના સ્વરૂપનું અંતસ્તત્વ કવિના હૃદયની ક્ષણિક વૃત્તિને લુપ્ત કરીને પોતાના અંતસ્ સ્વરૂપની છાપ કવિ ઉપર પાડતી જણાય છે. જાણે પ્રકૃતિ કવિ પર છાપ પાડે છે, કવિ પ્રકૃતિ પર નહીં.
સાંડેસરા આ જ વાતને સમર્થન આપે છે.
બિલકુલ. એટલે નિષ્કર્ષ એ કે મુખ્ય કસોટી કવિના ગ્રહણી છે, એના મન પરના કાબૂની, એની સ્વસ્થતાની.
તો અત્યાર સુધીની વાત પરથી એમ સમજાયું કે રસ્કિનનો પેથેટિક ફેલેસીનો ખ્યાલ સાવ ફેંકી દેવાનો નથી, પણ એને બહુ સંકુચિત રીતે ન જોવાય. પરલક્ષી કાવ્યમાં એ લાગુ નથી પડતો, અને આત્મલક્ષીમાં પણ ફક્ત ત્યારે જ દોષ જ્યારે કવિ વિકારવશ હોય. જો પ્રકૃતિ દર્શનથી પ્રેરિત હોય તો દોષ નથી. હવે સાંડેસરા આને આપણી ભારતીય પરંપરા સાથે કેવી રીતે જોડે છે? શું આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આની ચર્ચા થયેલી?
હા, અને આ સાંડેસરાના વિશ્લેષણનો એક ખૂબ જ રસપ્રદ હિસ્સો છે. તેઓ આપણું ધ્યાન દોરે છે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના મહાન આચાર્ય આનંદવર્ધન તરફ. એમના ધ્વન્યાલોક ગ્રંથમાં આના જેવો જ એક પ્રશ્ન ચર્ચાયો છે.
શું પ્રશ્ન હતો એ?
ત્યાં એક પૂર્વ પક્ષ હતો, એટલે કે એક વિરોધી મત એવો હતો કે કાવ્યનો જે આત્મા છે, રસ એટલે કે કાવ્યાનંદ, એ ફક્ત ચેતન વસ્તુઓના વર્ણનથી જ મળી શકે, અચેતનના વર્ણનથી નહીં.
એમ શા માટે અચેતનમાંથી રસ ન મળે?
એ પૂર્વ પક્ષની દલીલ એવી હતી કે અચેતન પદાર્થો, પર્વત, નદી, વાદળ, એના પર તમે ચેતન ભાવોનું આરોપણ કરો, જેમ કે કમળ હસે છે, તો એ તો અસત્ય છે, સાચું નથી. અને જે અસત્ય હોય એમાંથી સાચો કાવ્યાનંદ કેવી રીતે મળે?
આ તો પેલી રસ્કિનની ફેલસી વાળી વાત જેવું જ થયું ને,
કે આ ભ્રમ છે, ખોટું છે.
બરાબર એવું જ લાગે. પણ શું આનંદવર્ધને આ વાત માની લીધી?
શું લાગે છે? એમણે કહ્યું કે ભાઈ, જો આપણે આ વાત માની લઈએ તો પછી કાલિદાસ, ભવભૂતિ જેવા મહાન કવિઓની મોટાભાગની રચનાઓ જેમાં પ્રકૃતિ વર્ણન અને ચેતન ધર્મોનું આરોપણ ભરપૂર છે, એ બધી નિરસ ગણવી પડે, જે શક્ય જ નથી.
તો પછી આનંદવર્ધનનો પોતાનો મત શું હતો? અચેતનના વર્ણનમાંથી રસ કેવી રીતે આવે?
આનંદવર્ધનનો ક્રાંતિકારી વિચાર એ હતો કે કાવ્યમાં અચેતનનું વર્ણન ક્યારેય એકલું ચેતન સંદર્ભ વગરનું હોતું જ નથી. એ હંમેશા કોઈકને કોઈક રીતે ચેતન ભાવ સાથે જોડાયેલું હોય છે.
કઈ રીતે જોડાયેલું હોય?
ઓછામાં ઓછું તે ભાવને જગાડનાર કે ઉદ્દીપ્ત કરનાર કારણ તરીકે તો કામ કરતું જ હોય છે. કાવ્યશાસ્ત્રમાં આને વિભાવ કહે છે.
વિભાવ? આ જરા ઉદાહરણથી સમજાવો ને.
ચોક્કસ. આનંદવર્ધન ભવભૂતિના ઉત્તર રામચરિત નાટકમાંથી એક શ્લોક ટાંકે છે. રામ ઘણા વર્ષો પછી પંચવટીમાં પાછા આવે છે અને ત્યાંના જૂના પર્વતો, વનવગડાને જોઈને ભૂતકાળ યાદ કરે છે. શ્લોક છે, એતે ત એવ ગિરયો વિરુવન મયુરા સ્તાયેવ મત્ત હરિણાની વનસ્થલિયાની. આ એ જ પર્વતો છે જ્યાં મોર ટહુકા કરતા હતા, આ એ જ વનસ્થળીઓ.
અહીં વર્ણન તો પર્વતો અને વનસ્થળીઓનું છે, જે અચેતન છે.
હા, પણ આનંદવર્ધન સમજાવે છે કે આ વર્ણન અહીં રામના વિરહ અને શોકના ભાવને, એટલે કે કરુણ રસને, ઉદ્દીપ્ત કરનાર વિભાવ તરીકે કામ કરે છે. આ પ્રકૃતિને જોઈને રામનો શોક વધુ ઘેરો બને છે. આમ અચેતનનું વર્ણન પણ ચેતનના ભાવ સાથે જોડાયેલું છે અને રસ નિષ્પત્તિમાં મદદ કરે છે.
ઓ, એટલે સંસ્કૃત પરંપરામાં અચેતન પર ચેતનનું આરોપણ સ્વીકાર્ય હતું, કારણ કે એને રસ સાથે જોડી દેવાયું હતું. તો સાંડેસરા આમાંથી શું તારવે છે?
સાંડેસરા એ તારવે છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મુખ્યત્વે પરલક્ષી કાવ્યો જેવા કે નાટક, મહાકાવ્ય પર વધુ ધ્યાન હતું. શુદ્ધ આત્મલક્ષી પ્રકૃતિ કાવ્ય જેવો પ્રકાર બહુ પ્રચલિત નહોતો. એટલે રસ્કિને જે પ્રશ્ન ઉઠાવેલો, કવિના અંગત વિકારગ્રસ્ત ભાવનું આરોપણ, એ પ્રશ્ન એ સ્વરૂપે સંસ્કૃતમાં મુખ્ય ચર્ચાનો વિષય ન બન્યો. આનંદવર્ધનની દ્રષ્ટિએ કલાત્મક હેતુ માટે અચેતનમાં ચેતન યોજના કરવી, એમાં મૂળભૂત રીતે કોઈ દોષ નથી.
તો પછી આખી ચર્ચાના અંતે સાંડેસરાના મતે આખો પ્રશ્ન શેનો બની રહે છે? જો હંમેશા દોષ નથી તો ક્યારેક તો છે, એ નક્કી કેમ કરવું?
અહીં સાંડેસરા ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ મહત્વના સિદ્ધાંત પર આવે છે. ઔચિત્ય.
ઔચિત્ય એટલે યોગ્યતા.
હા, એપ્રોપ્રિએટનેસ. સાંડેસરાના મતે આ પ્રકૃતિ પર ભાવના આરોપણનો પ્રશ્ન આખરે ઔચિત્યનો છે, અને ખાસ કરીને ભાવાનૌચિત્ય, ભાવની અયોગ્યતાનો છે. કોઈ કાવ્યમાં થયેલું આરોપણ ઉચિત છે કે અનુચિત એનો આધાર કાવ્યનો સંદર્ભ, કવિનો ઉદ્દેશ્ય, પાત્રની સ્થિતિ અને હા, કવિની માનસિક સ્થિતિ, આ બધા પર રહેલો છે. આ વિવેકનો વિષય છે.
ખૂબ સરસ. હવે એક બીજો મુદ્દો જે સાંડેસરાએ ચર્ચ્યો છે તે છે શબ્દની પસંદગીનો. પેથેટિક ફેલસી માટે ગુજરાતીમાં કયો શબ્દ વાપરવો? રમણભાઈએ વૃત્તિમય ભાવાભાસ સૂચવ્યો, નરસિંહ રાવે અસત્ય ભાવારોપણ જેવો શબ્દ વાપર્યો, સાંડેસરા પોતે ઉર્મિજન્ય ભાવાભાસ પસંદ કરે છે, કેમ?
હા, સાંડેસરા આ પારિભાષિક શબ્દની પસંદગી પર પણ ઝીણવટથી વિચારે છે. એ બીજા સૂચવેલા શબ્દની મર્યાદાઓ બતાવે છે, જેમ કે વૃત્તિમય ભાવાભાસ.
એમાં શું વાંધો હતો?
સાંડેસરા કહે છે કે વૃત્તિ શબ્દ બહુ વ્યાપક છે, એનો અર્થ મનનું વલણ થાય. એ રસ્કિનના પેથેટિક શબ્દમાં જે ઉર્મિ, ભાવ, ઇમોશન, ફિલિંગનો ચોક્કસ અર્થ છે એને પૂરેપૂરો પકડી શકતો નથી.
અને અસત્ય ભાવારોપણ?
એ શબ્દ ફેલેસી એટલે કે ભ્રમ કે અસત્યનો ભાવ તો આપે છે, પણ પેલી મુખ્ય વાત પર ભાર નથી આપતો કે આ ભ્રમ કવિની ઉર્મિજન્ય અને ખાસ કરીને વિકારગ્રસ્ત મનોદશામાંથી પેદા થાય છે, જ્યારે આખી ચર્ચાનું કેન્દ્ર જ આ ઉર્મિજન્યતા છે.
અંડેસરા એને પણ ત્રણ કારણોસર યોગ્ય નથી ગણતા. પહેલું, સમાધિ ગુણની વ્યાખ્યા જ સંસ્કૃત આચાર્યોમાં વિવાદાસ્પદ છે. બીજું, એનો અર્થ ખાલી અચેતન પર ચેતનના આરોપણ પૂરતો સીમિત નથી. અને ત્રીજું, સૌથી મહત્વનું, સમાધિ એ કાવ્યનો ગુણ ગણાયો છે, જ્યારે પેથેટિક ફેલસીની ચર્ચા તો એક સંભવિત દોષ તરીકે શરૂ થઈ હતી.
એટલે જ સાંડેસરા પોતાના શબ્દ ઉર્મિજન્ય ભાવાભાસ પર ભાર મૂકે છે.
બિલકુલ, કારણ કે આ શબ્દ બે મુખ્ય વસ્તુ સ્પષ્ટ કરે છે. એક, પ્રકૃતિમાં જે ભાવ દેખાય છે એ વાસ્તવિક નથી, પણ ભાવાભાસ છે, ભાવનો આભાસ. અને બીજું, આ આભાસ કવિની ઉર્મિમાંથી જન્ય છે, જન્મેલો છે. અને જ્યારે એ ઉર્મિ વિકારગ્રસ્ત હોય ત્યારે દોષ બને છે. આ શબ્દ આથી ચર્ચાના હાર્દને બરાબર પકડે છે.
તો આ સમગ્ર રસપ્રદ અને કહેવું પડે કે ઊંડી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? તો આ બધાનો અર્થ શું છે એમ પૂછીએ તો શું કહી શકીએ?
કહી શકીએ કે કવિતામાં પ્રકૃતિ પર માનવીય ભાવોનું આરોપણ કરવું એક જટિલ અને બહુસ્તરીય ઘટના છે. એને સીધું દોષ કે ગુણનું લેબલ લગાવી દેવું એ ઉતાવળ કહેવાય.
સાંડેસરાનું વિશ્લેષણ આપણને શીખવે છે કે આનું મૂલ્યાંકન કવિનો ઉદ્દેશ, કાવ્યનો પ્રકાર અને સૌથી વધુ તો કવિની માનસિક સ્થિતિ અને કલાત્મક સંયમ, પેલું ઔચિત્ય, એના આધારે થવું જોઈએ.
બરાબર. કવિ લાગણીનો સ્વામી છે કે ગુલામ એ ચાવીરૂપ પ્રશ્ન છે.
જો એ સભાનપણે કલાત્મક હેતુ માટે પ્રકૃતિનો ઉપયોગ કરે તો વાંધો નહીં, પણ જો પોતાની અનિયંત્રિત લાગણીનો શિકાર બનીને આરોપણ કરે તો એ કાવ્યની નબળાઈ ગણાય.
હા, અને અહીં રસપ્રદ વાત એ છે કે આ વિશ્લેષણ ખાલી એક સાહિત્યિક સિદ્ધાંતની ચર્ચા નથી, એ આપણને કવિતાને વધુ ઊંડાણથી સમજવા અને માણવા માટેની એક નજર આપે છે.
એ આપણને શીખવે છે કે કવિતામાં સત્ય એટલે ખાલી બહારની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જ નહીં, પણ કવિના ભાવજગતની અભિવ્યક્તિ પણ હોઈ શકે.
અને એ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે સૂક્ષ્મ વિવેકની જરૂર છે. આ ચર્ચા પશ્ચિમ અને પૂર્વના કાવ્ય ચિંતન વચ્ચેનો એક સરસ સંવાદ પણ છે.
રસ્કિનનો પ્રશ્ન, આનંદવર્ધનનો જવાબ, નરસિંહ રાવનું પૃથક્કરણ અને સાંડેસરાનું સંયોજન, આ બધું મળીને આપણી સમજને સમૃદ્ધ કરે છે.
ખરેખર તે ભાવક અને વિવેચક બંનેને કલાત્મક પ્રયુક્તિ અને ભાવનાત્મક અતિરેક વચ્ચેનો ભેદ પારખતા શીખવે છે. આપણને યાદ અપાવે છે કે મહાન કવિતા ઘણીવાર વાસ્તવિકતાની સીમાઓ ઓળંગી જાય છે,
અને તેને સમજવા માટે આપણી વિવેચક દૃષ્ટિ પણ વધુ લૌચિક અને સંવેદનશીલ હોવી જોઈએ.
ચોક્કસ.
અને આ ચર્ચાના અંતે એક વિચાર મમણાવા જેવો રહી જાય છે. કવિતાનું અંતિમ સત્ય શું? જગતનું તથ્યલક્ષી નિરૂપણ કે પછી માનવ હૃદયના ઊંડા ભાવોની ભલેને અલંકારો અને આરોપણોથી ભરેલી હોય પણ પ્રામાણિક અભિવ્યક્તિ?
ઉર્મિજન્ય ભાવાભાસનો આ વિવાદ આપણને કાવ્યના આ મૂળભૂત પ્રશ્નો પર વિચાર કરવા પ્રેરે છે.
કદાચ સત્ય આ બંનેની વચ્ચે ક્યાંક રહેલું છે અથવા બંનેમાં છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.